हे कृपालु परमात्मा, तमे मारा आत्मा आप सुखकारी छो श्री हरि, तमे मळ्या छो आपो आप। तुझ विहोणु काई नथी, सर्वमा बिराजो छो आप। कोटि कवि कहे घणु, कोई थी न थाय थाप। तमारा मय अमने राखजो, अन टाळजो अमारा पाप। तमे ज अमारा सखा बंधु, अने तमे ज माने बाप। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरि कृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। वाला भक्तो, निष्कुळान स्वामीए शिक्षापुत्रीनी भाषा लखी छे, एना ऊपर आपणे धनुर्मासमां कारलीबाग अने आंगणे घनश्याम महाराजने राजी करवा आ कथा करी रह्यां छीए। એમાં આપણે કાલે જેણે કરીને પોતાનો ને પારકોનો નાશ થાય એવું સત્ય વચન ન બોલવું ત્યાં સુધી પહોંચ્યા। નારદ મુનિએ એવું કહ્યું છે કે સત્ય વચન બોલવું એ તો સહેલું છે, પરંતુ સત્ય સમજવું બહુ કઠણ છે, કે આને જ સત્ય કહેવાય। પોતાનું માનેલું સત્ય ક્યારેક ખતરનાક ખોટું પુરવાર થાય ત્યારે મોટી મુશ્કેલી થઈ જાય। યદભૂત હિતમત્યંતમ તત્સત્ય, જે જીવ પ્રાણી માત્રને સુખદાયી હોય એને જ સત્ય કહેવાય। એ ખોટું હોય તો એ સાચું, અને કદાચ કાંઈક સાચું હોય પણ જો ખરેખર બધાયને દુઃખદાયી જ હોય તો એ સાચું છે ને એ ખોટું છે। આમ આપણા સંતો કહે છે, માટે સત્ય શું અને અસત્ય શું એનો નિર્ણય કરવો એ સત્યના પાલન કરવા કરતાંય મુશ્કેલ છે। એટલે બહુ માણસો સત્ય તો પાળી ગયા પરંતુ સત્યના નિર્ણયમાં થાપ ખાઈ ગયા છે। મોટા મોટાઓમાં ક્યાંક સત્ય શું છે એનું નક્કી કરવામાં તકલીફ થઈ છે। પરમાત્માને ખૂબ પ્રાર્થના કરીને ઈશ્વરનો જ સંકેત માગવો જરૂરી હોય છે આવી બાબતોમાં, કે તું જ સત્ય સમજાય કે આમાં શું સાચું। આવું કરીએ એ કે આવું કરીએ, કયો નિર્ણય અમારો હે પરમાત્મા તારી નજરમાં સાચો ગણાશે એ તો ભગવાન બુદ્ધિ આપે થાય। કૃષ્ણ ભગવાને ધર્મરાજાને કહ્યું કઈ દિયો અસ્વસ્થામાં મરાણો, એ કે પણ મરાણો નથી તો કે હું કહું એમ કરો, આ ટાણે આ જ સત્ય છે, દેખી તો ખોટું હતું. તો એ કૃષ્ણે કર્યું એ જ સત્ય છે. આ બાબતમાં ઘણા માણસો એવું કહે છે કે ધર્મરાજાનો રથ પૃથ્વીથી 4 ગજ ઊંચો હાલતો હતો, પણ આટલું ખોટું બોલ્યા તો 2 ગજ નીચે આવી ગયા. એટલે કે યુધિષ્ઠિર ખોટું બોલ્યા, કારણ કે એને ખબર હતી કાંઈ દ્રોણાચાર્યનો દીકરો અસ્વસ્થામાં નહોતો મર્યો, આ તો કૃષ્ણનું ઘડેલું ષડયંત્ર હતું. અસ્વસ્થા નામનો હાથી ચાઈન મારી નાખ્યો અને ખોટે ખોટા બરાડા પાડ્યા. તો એક સવાલ એ ઉભો થાય છે કે ભગવાનની આજ્ઞા જે માણસ પાળે એનો રથ 2 ગજ નીચો કેવી રીતે ઉતરી જાય? માણસો ભલે કહેતા ઇસ બાત મેં મેં સહમત નહીં હું. યુધિષ્ઠિરે ભગવાનની આજ્ઞા પાળી હતી, માટે એનો રથ હેઠો ઉતરે જ નહીં. ભગવાન તો સ્વયં સત્યનું સ્વરૂપ છે, એ જ અંતિમ સત્ય છે, એની ટોટલી ક્રિયા સત્ય છે, ત્યાં કશું અસત્ય છે જ નહીં. માણસ શું નક્કી કરે સત્યને? માણસ બિચારો મિનિટ પછી શું થવાનું છે એની ખબર નથી, અને ભૂતકાળ બધો ભૂલી ગયો હોય છે, એને શું ખબર પડે સત્ય હું છું? તો તમે કદાચ એમ પૂછો કે તો યુધિષ્ઠિરનો રથ નીચે કેમ વયો ગયો? નીચે એટલા માટે જતો રહ્યો, યુધિષ્ઠિર ખોટું બોલ્યા. શું ખોટું બોલ્યા? નરો વા કુંજરો, ભગવાને એને એવું ડાપણ કરવાનું નહોતું કીધું, ઈ કર્યું એમાં 2 ગજ હેઠે રથ આવી ગયો. ખ્યાલ આવ્યો? ભગવાને એને એટલું જ કીધું હતું કે તમે કહી દો અસ્વસ્થામાં મરાણો, પછી કાંઈ બોલવાનું નહોતું, એક શબ્દ ન બોલવાનો. મનનું ધાર્યું કર્યું એમાં ખોટું બોલાઈ ગયું. એને એને એ બોલવાનું કોને કીધું કે નર અથવા તો હાથી? પાછા બોલ્યા ધીમું, જે દ્રોણાચાર્યને સંભળાણું નહીં તો આગે હતા રથમાં, એટલે લુચાઈ કરી પોતે પોતાના આત્માન થઈ ગયો કે મેં તો કહી દીધું એમ, સાચું હું ખોટું બોલ્યો નથી. પણ એ બધી નબળાઈ પુરવાર થઈ અને રથ એમાં હેઠે આવ્યો, નહીતર આવે જ નહીં. કારણ કે યુધિષ્ઠિરને ખબર હતી કે હાચી મર્યો છે, ગુરુદેવનો દીકરો નહીં, પણ ભગવાને એને ઈ ડાપણ કરવાનું નથી કીધું. અસ્વસ્થામાં મરાણો બૂમ પાડવાની હતી ભીમની જેમ, પછી કાંઈ બોલવાનું નહોતું, અસ્વસ્થામાં મરાણો જ તો એનો રથ હેઠો ન આવત. પણ ભગવાને કહ્યું એમ ન કર્યું અને હાચા થવા ગયા કે ન રચવા તો હાચી મરાણો એમ. તે તમને નથી ખબર હું મરાણું એ આ શું કામ કરો છો? તમારે હાસા જ રહેવું હતું તો કહેવું હતું અસ્વસ્થામાં મરાણો પણ હાચી, અને કાચો એટલું બોલવું હતું અસ્વસ્થામાં મરાણો, પછી કૃષ્ણ જાણે તમને કહા ઓર મેને કહે દે. એટલે ભગવાને કહ્યું એટલું જ એને બોલ્યું હોત તો એનો રથ હેઠો ન આવત, ને ખોટું બોલ્યું એ ન ગણાત, માટે ખોટું તો ઈ બોલ્યા, ઈ ભગવાનની આજ્ઞા લોપી, એને ઈ બોલવાનું નહોતું કીધું, અને એ બોલ્યા સાંભળે એમ બોલ્યા હોત તો હજી રથ ઊંચો રહેત. પાછા મનમાં મનમાં બોલ્યા, મનમાં પણ મનમાં ગરગેન માની લે કે મેં મરી ગયા ને પરણી ગયા ને ગરગી ગયા, આવું બધું. ખ્યાલ આવ્યો? થોડીક એની નબળાઈ નડી ગઈ. એટલે યુધિષ્ઠિરને જેવી અર્જુનને નિષ્ઠા હતી ને પ્રગટ મનુષ્યાકાર ભગવાનમાં, એવી નહોતી. એટલે મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિર હેરાન હેરાન થઈ જાય અને અર્જુનને કાંઈ નહીં, કે યુધિષ્ઠિરે તો કંઈક થોડાકને માર્યા છે, બાકી અર્જુન જ ભૂંહળિયો વાળ્યો હતો, કંઈક ના સિંદૂર ભૂંસી નહીં ખાતો, એને કાંઈ નહોતું. કૃષ્ણને કહા ઓર મેને કર દિયા, ઇસલિયે વો મેને કિયા હિ નહીં, ઉન્હોને કહા ઓર મેને કિયા, ઇસલિયે મેને કિયા હિ નહીં, વો તો ઉન્હોને કિયા હૈ ઇસલિયે મુજે ક્યા. આમ અકર્તા થઈ ગયા, એટલે શોક ના આવ્યો કે ના હર્ષ આવ્યો, પર રહ્યા. મેં કર્યું છે એમ માન્યું યુધિષ્ઠિરે, એટલે શોક આવી પડ્યો માથે, મેં આ હગાઓને માર્યા, ગુરુઓને માર્યા, બ્રાહ્મણને માર્યા, આમ કર્યું તેમ કર્યું, કયે જન્મે છૂટીશ, નરકમાં પડી જઈશ, આવું થઈ ગયું. માટે વાલા ભક્તો, સત્યનું સ્વરૂપ સમજવું બહુત કઠિન હૈ, સત્ય પાળવું હેલું છે. લોકો એવું માને છે કે સત્ય પાળવું બહુ કઠિન છે, અને નારદ મુનિ જેવા એક સંત એમ કે છે કે સત્ય પાળી શકાય, સત્યસ્ય વચનમ શ્રેયઃ, સમજણ એ કે થાય, પણ સત્યનો નિર્ણય કઠિન છે. ગાંધીજી જેવા ગાંધીજીને પણ ક્યાંક ક્યાંક સત્યના નિર્ણયમાં તકલીફ થઈ ગઈ છે, અને સાચા ખોટાનો જ્યારે નિર્ણય લેવાનો થાય ને, ત્યારે તો પરમાત્માને બહુ પ્રાર્થના કરીને એમની પાસેથી સંકેત માગવો તમારા જીવનના કોઈ પણ નિર્ણયમાં, કે આમાં હે ભગવાન, તારી નજરમાં સત્ય જે ગણાતું હોય ને એ અમારે મંજૂર રાખવું છે, તો એ છે ને એનું સત્ય તમારી પાસે પળાવશે, અને કદાચ એ સત્ય જગતના માનવીને માટે નહીં સત્ય ગણાતું હોય તો પણ તમારા કલ્યાણમાં કોઈ બાદ નહીં. કેમ જે ઉપરથી શીખો વાગી ગયો કે તુમ ગલત નહીં હો, એટલે તમારું કશું બગડવાનું નથી. કેમ કે જેના હાથમાં કર્મ ફળ દેવાનો ન્યાય છે ત્યાં તમે સાચા છો, કોર્ટમાં બેઠેલી દરેક વ્યક્તિઓ તમને ખોટા માનતી હોય, પણ જજના માઇન્ડમાં જો તમે સત્ય ઠેર્યા તો તમે કેસ જીતી ગયા, પતી ગયો, કારણ કે નિર્ણય ને દેવાનો, તમને છોડી મૂકે કે જેલમાં પૂરે એ જજને કરવાનું, એટલે બધા બેઠા જ ખોડજીમાંથી, એને કોઈને કરવાનું નહીં, એ જે માં નહીં, એમ પરમેશ્વરની નજરમાં તમે સાચા ઠરી ગયા, એટલે તમારું કલ્યાણ થઈ ગયું. જો ભગવાનને તમે માનતા હો તો, તમે તમારા અહમને માનતા હો, તમે તમારી બુદ્ધિને જ બરાબર નિર્ણાયક તરીકે માનતા હો, અક્કલવાદી હો, અથવા તો તમે તમારા સમાજને જ બહુ માનતા હો, એનાથી દબાયેલા હો, કુટુંબથી દબાયેલા હો, અથવા તો કોઈ દાદો માણસ હોય એનાથી તમે દબાઈ ગયેલા હો, અને એની બીકે તમારે ખોટું બોલવાનું થતું હોય કે ખોટું કરવાનું થતું હોય, તો વસ્તુ જુદી છે. પરંતુ ભગવાનની દ્રષ્ટિએ શું સત્ય છે એ જોવાનું રહ્યું. કોઈ માણસ તમને મારી નાખતો હોય તો ભગવાને કીધું છે ખોટું બોલવું, એટલે ભગવાનની દ્રષ્ટિમાં તમે ખોટું બોલો તો પણ સત્ય થયું, કે એને કહ્યું છે તમારો પ્રાણ બચાવવા ખોટું બોલ્યું, ત્યાં તમે સત્ય થઈ ગયા. પછી આ દુનિયાના માણસો તમને એમ કહે છે કે તે ડરને મારે ખોટું બોલ્યો, બોલ્યો ને ડરને મારે ખોટું બોલ્યો, કેમ જે હું એ વખતે સાચું બોલે તો મરી જાત, અને ભગવાને કહ્યું છે કેવા સંજોગોમાં ખોટું બોલીને જીવો. અમારા ભગવાન સ્વામિનારાયણે આ વાત કરી છે, તમારા પરમેશ્વરે તમારા ગુરુએ તમારા શાસ્ત્રોએ જે કહ્યું હોય વો હમે જાણને કી કોઈ ઈચ્છા હી નહીં, આ વાત છે, પ્રેક્ટિકલી વાત છે. બહુ સમજવા જેવી છે. અતિ માનવ જીવનને અનુરૂપ છે, સુખદાયી છે. તમે એને દોષી ગણી જ ન શકો. આ આપણે સમજીએ છીએ કે ભગવાન સિવાય કોઈથી ડરવું ન જોઈએ, પરમાત્મા જ કરતા હરતા છે, અને ડરીને ખોટું કરવું તે ઠીક નથી એવી વાત છે. અને આ એ વાત છે એની જ આજ્ઞા છે. ખ્યાલ આવ્યો? એટલા માટે સમજીને જીવે એ સુખી થાય. ભગવાને તો બહુ સારી સારી વાતો કરી છે. કેમ જે શિક્ષાપત્રી લખનાર ભગવાન છે એ માણસ નથી. માણસને તો બિચારાને કઈ બહુ ઝાઝી ખબર નહીં પડતી. પરમેશ્વર કરતા એ માણસને વધારે બુદ્ધિશાળી માની લેવાની ભૂલ ન કરવી. પરમેશ્વર કરતાય માણસ વધારે સમજી શકે છે કે વધારે લોકોના કલ્યાણને કે ન્યાયને એ આપી શકે કે કરી શકે એવું ડાપણ કોઈ દી ન કરવું. અને આવા ડાપણવાળા બહુ માણસો છે અને એ દુઃખી બહુ છે. ભગવાન કી એમ કન્યા કહી સુખી. ભગવાને કીધું છે ને તમે એની આજ્ઞાથી જો કરો તો તમે અકર્તા છો, કરતા ભગવાન છે. કેમ છે? તમે ક્યાં કર્યું? એને કીધું એટલે કર્યું, એટલે એને જ કર્યું ગણાય. તમારા ઘરના પત્નીને કે છોકરાને તમે એમ કહો કે ઓલો આપણે ઘરે પૈસા માગવા આવે ને ઉપાડીને બે લાફા નાખી દેજે, હું કહું છું. પછી એવું કામ કરે એ તમે જ કર્યું કહેવાય, એને નહીં. એને કરતા હરતા તમે છો, અને દુઃખ આવે તો એ તમને આવે. છોકરાએ એને લાફા માર્યા એનો હરખ થાય ને તો એ તમને થાય. બસ ખુશ થયા, જો ફળ મળ્યું ને તમને મળ્યું. સુખ અથવા દુઃખ એ બે ફળ છે. તમારા છોકરાએ એને લાફા માર્યા એનો આનંદ તમને થયો, જો એને માર્યા હોય તો તમને આનંદ ન થાય. તમે માર્યા છે એટલે આનંદ થયો. એને માર્યા હોય તો એને આનંદ થાય ને તમને દુઃખ થાય કે આવું હું કામ કર્યું, આ નહોતું કરવાનું. આનંદ એને થાય એટલે આવું છે. માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવવામાં બહુ મજા છે. માણસ અકર્તા થઈ ગયો અને એમાં જ મોક્ષ છે. કૃતજ્ઞી નો સંગ નવ કી જરે કેની લાચ ભાંડ્ય નવ લીજે રે.
કૃતજ્ઞી નો સંગ નવ કી જરે કેની લાચ ભાંડ્ય નવ લીજે રે.
પાપી પાખંડી વ્યસની ને ચોર રે પર લંપટ જેની થોર રે.
પાપી પાખંડી વ્યસની ચોર રે પર લંપટ જેની થોર રે.
વળી ધૂતારા એ શટ ખળ રે તેનો ન કરો સંગ કોઈ પળ રે.
વળી ધૂતારા એ શટ ખળ રે નો
નગર
સંગ કોઈ
પળ રે. નો નગરો સંગ કોઈ પળ રે.
તેનો નગર સંગ કોઈ પળ રે.
એક વાક્ય આવ્યું, કૃતજ્ઞી નો સંગ ન કરો. બહુ નાનું વાક્ય છે પણ જીવનમાં બહુ કામનું છે, બહુ કામનું છે. ઘણા ભોળા સત્સંગીઓ, ઘણા ભોળા સાધુઓ આ આજ્ઞા નહીં પાડતા. પરિણામે બિચારા જિંદગી આખી સોલાઈ જાય. કૃતજ્ઞની સેવા કર્યા કરે છે. કૃતજ્ઞ માટે પોતાની બુદ્ધિ, શક્તિ, આયુષ, ધન બધું વાપરે. બોલો કૃતજ્ઞ હોય. કૃતજ્ઞનો સંગ જ ન કરાય તો એની સેવા એ નહીં થાય. ભૂલે ન કરાય. ઘણાના મા બાપ કૃતજ્ઞ છે, ઘણાની પત્ની કૃતજ્ઞ છે, ઘણાનો પતિ કૃતજ્ઞ છે, ઘણાના છોકરા કૃતજ્ઞ છે, ઘણાના ભાઈઓ કૃતજ્ઞ છે, ઘણાનો મામો, ફૂવો, બનેવી, હાળો કૃતજ્ઞ છે, ઘણાની હાળી, હાહુ, કુટુંબી, પાડોશી, ઘણાનો શેઠ કૃતજ્ઞ છે, ઘણાના ગુરુ કૃતજ્ઞ છે, ઘણાના ચેલા કૃતજ્ઞ છે, ઘણા રાજ્ય નેતાઓ કૃતજ્ઞ છે, ઘણા અધિકારીઓ કૃતજ્ઞ છે, ઘણા મજૂરો કૃતજ્ઞ છે, ઘણા શેઠ કૃતજ્ઞ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કૃતજ્ઞનો સંગ ન કરો. કહાં જાઓ કે કૃતજ્ઞ એટલે શું? કર્યા કૃત્યને ન જાણે એ કૃતજ્ઞ છે. કૃતજ્ઞ અને કૃતજ્ઞ, કૃતજ્ઞ એટલે કરેલાને જાણનારો, કૃતજ્ઞ એટલે કરેલાનો નાશ કરનારો, કૃતજ્ઞ એટલે તમે એનું કંઈક કર્યું હોય એને સમજે અને એનો તમને ન્યાય આપે. કૃતજ્ઞ એટલે કે તમે એનું કાંઈ પણ કામ કર્યું હોય એનો એ નાશ કરે, અર્થાત તમને એનું કશું જ એ ગણે નહીં ને વળતરે ન આપે ને કાંઈ જ નહીં, જાણે કે તમે એનું કંઈ કર્યું જ નહીં, એને ઓળખતો જ નહીં તમને. ભગવાન સ્વામિનારાયણે આના માટે તો એક આખું પ્રથમનું દસમું વચનામૃત કીધું છે કે સેવાગ્રામની અમે એક હાથ કેળના પાંદડાની ઊંચી પથારી કરીને સેવા કરી. બોલો, લોહીખંડ પેટ બેસણો ને કરું ઝાડામાં લોહી થઈ જાય ને એ અમે ધોતા કે ભગવાને સેવા કરી. એની ભાઈ 1000 હોનામો હતી એ જમાના. આવો રૂપિયાવાળો સાધુ હતો એ, ધનવાન સાધુ તો એ કહે છે અમે સાધુ જાણીને સેવા કરી, મો સાધુ છે ને. પાછો મહારાજને રોજ એના સંબંધીની વાત કર્યા કરે, તમારા બાપા કોણ, તમારી બા કોણ. મહારાજ કે મહેરબાની કરીને છે ને એક મારા દેહના સંબંધીને સંભાળીશ નહીં ને ગામનો પીડ્યો મૂકીને વ્યો જાય. તકે નહીં બોલો, નહીં બોલો. રોજ ઉઠીને મારા હગાન સંબંધી સંભારી સંભારી કરે છે, હું સાધુ છું, સંભારાય જ નહીં અમારે. પછી માળો શું કરે ખબર છે? એના સારું છે ને લોટ, ડાળ, શાક એ પૈસે આપીને મગાવે, એના પૂરતું જ. નીલકંઠવર્ણી ભાઈ નીલકંઠવર્ણી વસ્તીમાં જાય અને લઈને આવે અને આને રાંધીને ખવડાવે અને પછી પોતે પ્રભુ પોતાના હાટું લોટ માગવા વસ્તીમાં જાય અને એ લાવીને બાટી કરે અને પોતે ખાય. આમ આની સેવા કરી લગભગ કેટલીક 2 મહિને. બોલો, પણ 2 મહિનામાં એકેય વાર આ એવું ન બોલ્યો કે આપણા 2 માટે રસોઈ કરો ને, ઘણા પૈસા છે લ્યો આપણે 2 જમીએ. હવે આની સેવા કરે છે એ તો હાલી એક એવો રહ્યો નથી. પોતાની સેવા કરનાર એક સેવકને પણ એને ખાવાનું ન આપ્યું, ભગવાને એની સેવા કરી. પછી મહારાજ કે અમે કૃતજ્ઞ જાણીને એના સંગનો ત્યાગ કર્યો અને પછી આપણને બધાને આજ્ઞા કરી, સાંભળો મારા સંતો, મારા ભક્તો, આવા જે સમાજમાં છે ને એની સેવા ન કરતા, કેમ જે મેં ખુદ પરમેશ્વરે એની સેવા છોડી દીધી છે. તો તમારે પરમેશ્વર થવાની જરૂર નથી. આવા જે દુઃખી થતા હોય એને હું ખુદ જ દંડ દેતો હોઉં અને મારે એને દંડ દેવાનો હોય અને તમે એને સુખી કરવા વચમાં મારા ન્યાયમાં આડા પડો છો, એટલે તમે દંડના ભોગવનાર થશો. કરતાપણાનો તમારો દાંડિયો પીડ્યો મૂકો, તમારા કરતાપણાનો દાંડિયો મારા કરતાપણા એરે અથડાય છે. મારે એને દુખી કરવાનો હોય છે ને તમે એને સુખી કરવા આવો છો, એટલે હે મારા ભક્તો સંતો, તમારે મારી હારે યુદ્ધ થાય છે, મારે તમારે લડાઈ રહેશે. વો બાત તુમ ક્યું નહીં સમજતે, મુજસે ક્યું લડતે હો, મેં સમગ્ર સૃષ્ટિ કા પરમેશ્વર હું, કિસકો ક્યા દેના વો મેરે હાથ કી બાત હૈ, તુમ ઇસમે ક્યું દખલ કરતે હો, બસ સિર્ફ ઇસલિયે કે તુમ તુમકો કરતા સમજતે હો ઓર એસા સમજતે હો મેં ઉનકો સુખી કર દુંગા ઓર મેં ઉનકો દુખી કર દુંગા. જિન લોગો કો મેં સુખ દેને કો જા રહા હું ઉનકો આપ દુખ દેને કે લિયે ક્યું બીચ મેં આતે હો, મેરા હી સંકલ્પ સિદ્ધ હોગા. જિન લોગો કો મેં સુખી કરને કી ઈચ્છા કરકે સુખી કરને કો જા રહા હું ઉનકો આપ દુખી નહીં કર પાઓગે, ઓર જિન લોગો કો મેં દુખી કરને કો જા રહા હું ઉનકે કર્મ ફલ કે અનુસાર આપ લોગ બીચ મેં આકર ઇન લોગો કો સુખી કરને કી માથાકૂટ કરોગે, ઉસમેં આપ સફલ નહીં હોંગે. ઇસલિયે અપના ડાપણ છોડ દીજીએ, આપ લોગ પરેશાન હો જાઓગે. દેખો ભાગવત મેં એક મૃગ કા બચ્ચા ગંડકી નદી મેં પાણી કે વજબ બહેતા થા, ઉસકી ઇસ તરહ હી મૃત્યુ થી, પેદા હોતે હી પાણી મેં ડૂબ જાને કા થા, વૈસા હી મર જાને કા થા, વહી નિશ્ચિત થા, એસા હી ઉનકા કર્મ થા. ફિર ભી અપના ભજન છોડ કે ધ્યાન છોડ કે ડાપણ વશ ભરતજી ઉન બચ્ચે કો ઉઠાકર અપની ઝોપડી મેં લે ગયે. ક્યા હુઆ ઇસમે સે? ભરતજી બચ્ચે કો સુખી કરને ખુદ દુખી હો ગયે, યે નહીં કરને કા થા. આઈ બાત દિમાગ મેં? અઘરું છે આ, હું જે બધું બોલું છું ને એ લગભગ આ સમાજમાં ભારે પડે એવું છે, ભારે પડે એવું છે. કેમ છે, હું એટલું બધું ભગવાનનું પ્રતિપાદન કરું છું કે એમાં આપણે કોઈ રહેતા જ નથી, એકલા ભગવાન જ રહે છે, એટલે આટલી બધી વાત તો કોણ સ્વીકારે, એટલા બધા ભગવાન તો કોણ સ્વીકારે, થોડા ઘણા સ્વીકારે હોઉં, બધા રાહ રાખીને વાત કરે, ઠાકોરજીની વાત કરે પણ હું રાખીને હવ ઠાકોરજીની વાત કરે, પણ આ ઠાકોરજીને એટલી હૃદય સ્વીકારવાના રહેશે કે જેમાં હું જ ન રહે, એટલે ભારે પડે એવું છે. હું ઓગળી જાય, કઈ નકડા બરાડા પાડીને ગાયે થોડો મોક્ષ છે, અમારું હું ઓગાળી દે એમ ભગવાને નગરી આજ્ઞાઓ કરે તો કઈ મેળ નહીં પડે. અમારું હું ઓગાળી દે એટલે ધંધે લાયક ઠાકોરજી, ભગવાન બિચારા ઘણું ઓગાળે, પાછું આપણે પાછું ભગવાને થોડુંક ઓગાળ્યું હોય પાછું આપણે વળી એવું હજડ કરી દઈએ લઠ્ઠા જેવું. હે ભરતજી, જે મૃગના બચ્ચાને પરમાત્મા દંડ દેવાના હતા એમાં આડા પીડ્યા, કે હું અહીં બેઠો છું ને તમને દંડ દેવા દઉં એમ, તો ભગવાન કે લે તાર કઈ શું કી હલવાણ આવી, સમજાય છે? નો સમજાય. તમારા છોકરા કૃતજ્ઞ છે તો અહીં લબડિયા કરો છો, એનો ત્યાગ કરવાનું લખ્યું છે, તમારી બાયડી કૃતજ્ઞની છે, તમારા ભાઈડા કૃતજ્ઞની છે, તમારી માન તમારા બાપ કૃતજ્ઞની છે, ભાઈઓ કૃતજ્ઞની છે. કોનામાં એ તાકાત છે કે એનો ત્યાગ કરે? આમાં લઈ કે ત્યાગ કરવા હું કામ સોલાઈ મરો છો, એ તમને ક્યાં મોક્ષ દેવાના? બસ એની અર્થે સોલાઈ મરો છો એનું કારણ એક, તમારા હગા છે જ ને, બીજું કઈ? અરે તમારા હગાનું તમારે કલ્યાણ કરવું હોય, તમે જ્યાં જન્મ લીધા ત્યાં તમારા હગા બધા એ વંશ વેલા હાલે, કુતરામાં, ગધેડામાં, ભૂંજરામાં, ઊંટિયામાં, ખૂંટિયામાં, બધે જ છે આપણા હગા. એના બધાનું કલ્યાણ કરવાનું જાઓ ને, કા અજ્ઞાન છોડો અને ભગવાનમાં જીવ જોડો, સમજો કે નહીં? કૃતજ્ઞના સંગનો ત્યાગ કરવાનું કહ્યું છે. હવે કથા પલટાવું છું. કૃતજ્ઞ આપણે હોઈએ તો આપણો બીજા એ સંગ છોડી દો. આપણે કોઈ માણસે આપણું કઈક કામ કર્યું છે, બસ આપણું કામ પતી ગયું, આપણે ફાવી ગયા, એટલે એની પછી કોઈ ગણતરી નહીં. એવા જ આપણે લુચ્ચા અને કૃતજ્ઞ હોય તો શાસ્ત્ર એમ કહે છે કે એનું માંસ યમદૂતો ખાતા નથી. એ કે બીજા ગમે એવાનું હાલે, વેભિચારોનું ખાવું, આનું માંસ ન ખવાય. મિત્રનો વિશ્વાસઘાત કરનાર જે માણસ કયા કૃત્યને નથી જાણતો એના જેવો ભંગાર માણસ કોઈ નથી. મહાભારતમાં એમ કીધું કે જેટલા અધમ માણસ ગણાય એ બધા મેં તમને ગણાવ્યા, પણ એ બધા અધમ માણસમાં વધારે વધારે જો કોઈ અધમ હોય તો એ કૃતજ્ઞ છે. કૃતજ્ઞ થી કોઈ અધમ નહીં. આવું લીધું એટલા માટે કોઈ તમને મદદ કરે તો એને મનમાં રાખો કે એણે મારું કામ કર્યું હતું. કોઈ અધિકારી, કોઈ સાહેબ, કોઈ પોલીસ, કોઈ સગા વાલા, માં બાપ, પત્ની, પુત્રો, બાળકો તમને નિર્મળ પ્રેમથી જો હેલ્પ કરે છે તો તમે એને મદદ કરો, ખરેખર એનો આભાર માનો, થેન્ક યુ કહો. કરે જ તો એમ નો માનો, ન કરે શું કરી લે? ના કેમ કરે? અરે ભાઈ રવા દે ને, હું કરી લે તું ન કરે. અને ઘણા માણસ એક વિચિત્ર પ્રકારના મેં આ સંસારમાં જોયા છે. શિક્ષાપત્રી વહાહી રહેને દો, મેં મેરે ઓર સે બોલતા હું, તમારા ઉપર એ ઉપકાર કરે, ખરેખર કરે, એની કોઈ ના નહીં. તમને ખરેખર એને મુશ્કેલીમાં મદદ કરી હોય પણ પછી એ મદદ તમને કરી હોય એના બદલામાં તમારી પાસેથી એટલું બધું વળતર ઈચ્છે, એટલું બધું વળતર ઈચ્છે કે તમને છે ને ઝાડા પેશાબ થઈ જાય ચૂકવતા ચૂકવતા. ને પાછો કહેતો જાય, તેથી કોણ ભૂત તમારી પડખે? 25 વર્ષ થાય ને તો એ લત મૂકે નહીં, ત્યારે તમને એમ થાય હે ભગવાન આની મદદ મને તમે હું કામ આપી હતી, આ પાપની, આ પાપ તો મારે પૂછડે પીડ્યો, આ મુક્ત. બોલો, એક ભાઈ પણવાઈ ગયો હતો, પછી મેળી ઉપર ઉતારો દીધો, સમજ્યા? બીજો હતો એનો ભાઈ બંધ, એ બહાર હેઠે ચોકમાં બેઠો, એટલે જે કોઈ આવે ને મળવા એ પૂછે વરરાજા ક્યાં છે, તો કે ભાઈડેને ચોણી પહેરીને ઉભી બેઠો. ઓલા જઈને વરરાજાને મળે, ઓલા ભાઈ હેઠે કોણ છે? તો કેમ મારો મિત્ર છે. તો કે એમ કે છે મારી ચોણી પહેરીને એ વરરાજા ઉપર બેઠો, તમે એની ચોણી પહેરીશ? તો કે ભાઈ હવે માગી લઈને પહેરી છે હારી હતી. પછી ઓલો હેઠે આવીને કે મૂર્ખના જામ તને કઈ શરમ છે કે નહીં? તો કહું નહીં કહું, બીજો કો ગયો કે વરરાજા તો આપણી સોવણી પહેરીને ઉપર બેઠા ને, એને મદદ જરૂર કરી, એને માગી સોવણી આપી, પણ હવે આ સોવણીમાં જાડો કરાઈ નાખશે. ઓલાનો એવો પીતો ગયો ને, ઈ કે તારી જાતિને હું ટુવાલ પહેરીને પરણી છો, ટુવાલ પહેરીને પરણી છો, તારી સોવણી તો નહીં જ કે તો ડાટા કરી. એમ ઘણા આવા હોય મદદ કરનારા. હવે આપણે એની પાસે કૃતજ્ઞ રહેવાનું એટલું બધું ભારે પડી જાય, કૃતજ્ઞ થઈ જવું પડે પછી તો મુશ્કેલી બહુ આવે તારે. એટલે આ હું વાત એટલા માટે કરું છું કે તમે કોઈને મદદ કરી હોય ને એ તમારે યાદ રાખવાની ના હોય, ભૂલ જાઓ. આપણે કોઈને મદદ કરી હોય એને ક્યારે યાદ ન રાખતા, માથામાં ન રાખતા, એ ભૂલી જાઓ. અને કોઈ કે આપણને મદદ કરી હોય ને એ કોઈ દી ન ભૂલતા. આપણે ઊંધું થાયશ, આપણે કોઈકને મદદ કરી હોય એ ભૂલતા જ નથી, એનું લિસ્ટ રાખીને રખડ્યા જ કરી છે, જ્યાં હોય એના ગણાવ્યા જ કરી. પાંચ માણામાં એને બિચારાને ભોંઠો પાડી કે કા તેદી તારે મુશ્કેલી હતી, તેદી બોલ તને કોને, તારે પછી વાત કર બધાને, એ પાછો ઊભો રહે એમ કેડે આજ દે, આવા જોયા છે મેં બધા. બોલ્યો બિચારો વાત કરી કરીને થાકી જાય, એને એમ થઈ જાય હવે મરી ગયા એમ. પછી એને ન છૂટકે કહેવું પડે કે બાપા રાખીને તો કેમ ઘરે જતી રહી, એ દીદી કોણ હતું તારું, એટલે ભાઈ હવે મોટો થઈ ગયો એટલે તારી પાસે માણસો થઈ ગયા, સંપત્તિ થઈ ગઈ, આ બધું થઈ ગયું, એટલે તું અમને પછી આમાં સંબંધ બગડે. અને પછી ઓલો વ્યક્તિ કાયમ બધાને કીધ્યા કરે, કોઈ એનું નહોતું જેદી આમ હતો તેદી તો બધું મેં કર્યું, મારો દીકરો હવે ફરી ગયો, એટલે આ બાપા ત્યાં ગોદા મેરી મેરીને દુઃખી કરી નીકળ્યો. એનું તો તે છે ને એક બાટલી લોહી આપીને 4 કિલો પી લીધું પાછું. હવે આ કોને કહેવા જાઉં, અહંકારી માણસો આવી મુશ્કેલીઓ કરે. માટે વાલા ભક્તોને મારી વિનંતી છે કે તમે કોઈને ઉપકાર કર્યો હોય એ ભૂલી જાઓ, યાદ જ ન રાખતા. હા, તમને કોઈ કે ઉપકાર કર્યો હોય એ ભૂલતા જ નહીં. ઝીણી એવી એ મદદ હેલ્પ તમને કોઈ કરી હોય એ તમે યાદ રાખ્યા કરો, એ તમે યાદ રાખજો. ઠીક છે, આ એક વાત ખાતર વાત કરી, વાત ખાતર વાત. તોય મને એમ લાગે છે કે શાસ્ત્ર સંમત નથી, સાંભળવામાં બહુ સારી લાગે છે. કુંવાળી રૂપાળી મારી રીતે, હો કે હું કદાચ મોટા તત્વચિંતકોની હારીમાં નહીં આવું, પરંતુ આપણે કોઈને ઉપકાર કર્યો હોય એ હાવ ભૂલી જવાની વાત બહુ સારી ને સરસ લાગે છે. પણ સ્વામિનારાયણ ભગવાન ભૂલ્યા નથી, સેવક રામને યાદ રાખીને એનો ત્યાગ કર્યો છે. એટલે એનાથી વધારે હું કોઈને ડાયા કે ડાપણવાળા માનતો નથી. એટલે એ પણ થયું કે તમે કોઈના ઉપર પરોપકાર કર્યો હોય તો તમારે થોડો ખ્યાલ રાખવો જોઈએ કે આને આપણે આટલી આટલી મદદ કરી છે. અને એ માણસ જો એને જરાય ન ગણે તો એનો સંગ ત્યાગ કરવાની જે ભગવાનની આજ્ઞા છે એ પાળવા ખાતરે થોડુંક ધ્યાન રાખવું પડે. હાવ ભૂલી જાય તો પછી એનો ત્યાગ કેમ કરવો, અને જિંદગી આખી સોલાઈ જવાની થાય. આમથી કીધું એમ. તમે કહેશો કે તમે બધી કોઈનું કઈ કુંડાળા છોડાવો છો, ના ના, આ બધી વાત જ એવી છે. ભગવાન કૃપા કરે તો જ આમાં સત્ય સમજાય. માટે વાલા ભક્તો, ઠીક છે, એટલું તો શીખો કે તમે કોઈને ઉપકાર કર્યો હોય એને પછી હેઠું જોવાય એવું તમે વારે વારે ન કયા કરો. તમારા ઉપકારની વાત એને સમાજમાં કેવી જોઈએ, એની ફરજ છે. ક્યાં ભાઈએ મને બહુ મદદ કરી હતી. એ પછી એક બે વાર ત્રણ વાર ક્યાંક કે એટલે પછી ઘણું થઈ ગયું. પછી વર્ષો સુધી તમે એની પાસેથી અપેક્ષા રાખ્યા જ કરો અને તમને પછી દુઃખ થયા કરે ખોટું. એ એટલું બધું નહીં, કૃતજ્ઞના સંઘનો ત્યાગ કરવો. હવે વાત આવી લાંચ ન લેવી, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. લાંચ કોને કહેવાય? કોઈ માણસને તમે એમ કહો ખાનગીમાં કે તું મને એટલા રૂપિયા દઈ દે તો હું તારા તરફી ન્યાય કરીશ અથવા તો તારું કામ કરીશ, આ લાંચ છે. અને આ જેનો જે અધિકાર હોય એમાં એને સરકાર તરફથી પૈસા મળતા હોય, અને તેમ છતાંય તમે જો એને પૈસા ન આપો તો એ તમારા માથે ખીજાય અને તમારું કામ ન કરે અને ઉલટો નિર્ણય આપે અથવા કામ અટવાડે, આ એક ક્રૂરતા છે. આ પ્રાણી પીડન જ છે, આ એક પ્રકારની હિંસા છે, એક પ્રકારનો ભયંકર અન્યાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે કોઈની લાંચ ન લેતા, કે જો આટલા પૈસા દઈ જાત તારું કામ થાય અથવા નહીં થાય અથવા એનું કામ ખોટે ખોટું તમે લંબાવ્યા કરો. હવે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે સ જણાનો સંગ ન કરવો, એક પાપી, બીજો પાખંડી, ત્રીજો વ્યસની, ચોથો ચોર, પાંચમો વ્યભિચારી અને છઠ્ઠો ધૂતારો. આ નિષ્ણાન સ્વામીના ક્રમમાં હું બોલ્યો, બાકી ચોર પાપી વ્યસની નામ સંગ પાખંડી નામ તથા આ ભગવાન સ્વામિનારાયણનો ક્રમ છે. આપણે આ ગ્રંથ લીધો એટલે આપણે આની પ્રમાણે હાલી. પાપી એટલે જે હિંસાદિક પાપ કરીને પરને પીડવામાં હંમેશાને માટે પ્રવર્તેલો હોય, પરપીડનમાં, એ માણસ પાપી છે. પાખંડી એને કહેવાય કે જે પાખંડ ચલાવે, શાસ્ત્રથી બારી બધી વાતો કરીને દંભ કરે અને સમાજને ભોળવે. વ્યસની માણસ, જુગાર વગેરે જે વ્યસનો 18 પ્રકારના કર્યા છે કે બીજા જે કાંઈ વ્યસનો છે એવો હોય વ્યસનવાળો, એનોય સંગ નહીં કરવો. પર નારી સાથે ચાલનારો અથવા પર નર સાથે ચાલનારી, આ એકલા પુરુષોના ધર્મ નહીં, બંનેના છે, સ્ત્રીઓના પુરુષના, એટલે વ્યભિચારી પુરુષ કે વ્યભિચારીની સ્ત્રી, એનો સંગ નહીં કરો. વળી જે કિમિયા વગેરે ક્રિયાઓ કરીને લોકોને છેતરનારો, આ જે 6 પ્રકારના માણસો છે, છેતરપિંડી કરનારા વગેરે થઈને, એ 6 ખળ છે, એનો સંગ નહીં કરવો. જેનો સંગ ન કરાય એ આપણે તો થવાય નહીં, કેટલું તો સમજવું ને, એ આપોઆપ ઉપદેશ મળી જાય છે. સંગ એટલા માટે નહીં કરવાનો કે એમનો સંગ કરવાથી એ દૂષણ આપણામાં આવે છે, એટલા માટે નહીં કરવાનો. કદાચ સવાલ એવો થાય કે આ કૃતજ્ઞની આ 6 પ્રકારના કીધા, એ આમ 7 પ્રકારના થયા, તો આ 7 પ્રકારના જે માણસો છે ને એ હવે તમારે નજીક જ હોય અને આમ તો છૂટે એમ ન હોય તો શું કરવું? તો મનથી એની સાથે ઉદાસીન રહેવું. દેહ કરીને તો તમે કાંઈ એને છોડી ન શકો, તો મન દઈને એની સાથે એક ન થવું. સંગ એને કહેવાય છે કે તમે એની વાતમાં, એના વ્યવહારમાં, એના કાર્યમાં ભોળો, એને સંગ કર્યો કહેવાય. ઘણા માણા અમારો સંગ કરે છે ને એમ એનો કરવો તમારે, અમારી વાતમાં જરાય ન પડે, અમારા કાર્યમાં ન પડે, સમાગમ અમારો કરે, અમારી ભેળો રહે, પણ હા અંદરથી નોખો ને વિરોધી હોય એમ. આ સાત પ્રકારના જે કૃતજ્ઞ સુધીના જે માણસો છે એ ભલે ને તમારી ભેળા રહેતા હોય, પણ તમારા અંદરથી હા એના વિરોધી નોખા રહેવું તો તમને એનો પાસ નહીં લાગે. જેમ ઘણાને સત્સંગનો પાસ નથી લાગતો એમ તમને કુસંગનો નહીં લાગે. ઘણા જો આખી જિંદગી કથા સાંભળે પણ આરામ એનો બાપ મરે જરાય સુધારો થાય, એવો ને એવો તમારે ભડ ભાદર સુધારો જ નહીં. તમારે કહેવું એ કયો ને, ચાલો ગામડે ગામડે એવા અનેક ભાઈઓ ભાઈઓ છે જે જેનીમાં તે દાડાના મંદિર જાય છે, એના પગતળ પ્રતાપે મંદિરના પગથિયા ઘસાઈ ગયા છે, પણ એના કારણ શરીરમાં કોઈ પણ ઘસારો હજી સુધી જાણવામાં આવ્યો નથી. બોલો કેવી ભક્તિ કરી છે ખબર નહી. માટે વાલા ભક્તો, સંગ નિષેધ એટલા માટે જ છે કે તમારામાં એના દૂષણો આવે આવે જ. કાળિયા પાસે ધોળીઓ બાધો વાનનો આવે હાન આવે એમ કે છે, સમજાણું ડુંગળી ખાવ તો એ તમારે ઓડકારો આવે જ. નબળાની હારે તમે બેઠતા ઉઠતા ને આવતા જાતા ને ખાતા પીતા ને ફોન કરતા ને મળતા ને હળતા રહ્યો તો તમે નબળા થાવ જ. સવાલ જ નથી. હવે કે છે, ભક્તિ જ્ઞાન તણી ઓથલઈ રે ત્રિય ધન રસ વશ થઈ રે,
ભક્તિ જ્ઞાન તણી ઓથલઈ રે ત્રિય ધન રસ વશ રહ્યા થઈ રે,
એને અર્થે પાપ કરનારા રે તેનો સંગત જો શિષ્ય મારા રે,
એને અર્થે પાપ કરનારા રે તેનો સંગત જો શિષ્ય મારા રે,
તેનો સંગત જો ને શિષ્ય મારા રે,
તેનો સંગત જો શિષ્ય મારા રે.
આ જગતમાં આ ત્રણેયમાં લોભાઈને માણસ ન કરવાના કરે છે. એક સ્ત્રી સ્ત્રી પુરુષ આમ હામી લઈ લ્યો, પુરુષ સ્ત્રીને લઈને પાપ કરે ને સ્ત્રી પુરુષને લઈને કરે, પછી સ્ત્રી અને પુરુષ બે ધનને લઈને પાપ કરે અને રસાસ્વાદને લઈને પાપ થાય છે. હવે કહે છે કે આ ત્રણેયમાં લોભાઈને જે માણસ પાપ કરે છે ખુલ્લા, એને તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ આ ત્રણેયમાં લોભાઈને પાછો દેખાડો એવો કરે કે આમાં મને કાંઈ લોભ નથી, ખ્યાલ દંભનું ઉપર પ્રોટેક્શન મારે, કેમ આ મને કશો લોભ નથી, પણ હું તો જ્ઞાની માણસ છું, બ્રહ્મ છું, મને કશો બાદ જ નથી, એમ બાદ નથી એમ મોટા ડીંડા કરી અને આ તૈણમાં લેવાઈ ગયો હોય તો એને ઓળખવો કે આ બાદ નથીનો દીકરો છે પણ આખો હડી ગયો છે, માટે એનો સંગ ન કરવો. જ્ઞાનનું અવલંબન લઈને જ્ઞાનની ઓશ લઈને પાપમાં પ્રવર્તે છે, વળી ભક્તિનું અવલંબન લઈને પાપમાં પ્રવર્તે છે, કે આ તો ભક્તિ છે, પ્રસાદ પ્રસાદ કરીને ખાજા કરે મહિમા સમજી, ભક્તિની યોચે કરીને બધા ભવાડા ઘણા થાય છે. ભક્તિ અને જ્ઞાનનું અવલંબન લઈને આ ત્રણમાં પ્રવર્તતા હોય એને તમારે ઓળખવા અને એના સંગનો ત્યાગ કરવો. અને આ સંસારમાં જગતમાં તો જવા દો, આ વાત આ શ્લોક જગતનો નથી, આ શ્લોક સત્સંગનો છે, અને ખાસ કરીને જેનો તમારે સમાગમ કરવો છે એવા જે સાધુ પુરુષો અને ગાદીપતિ આચાર્યનો માટે આ શ્લોક છે, એવા જે ધર્મના ગુરુઓ ધર્મ નેતાઓ ધર્મના વડાઓ પૂર્વ કાળમાં એવા બહુ થઈ ગયા છે કે જેણે ભક્તિ અને જ્ઞાનનું અવલંબન લઈ કેટલીક સ્ત્રીઓને ભ્રષ્ટ કરી, કંઈક ના શિયળ વ્રત તોડ્યા ને કંઈક ને ઊંધે રેવાડે ચડાવ્યા. ઘણાય ગાદી પછી ધર્મગુરુઓ એવા થયા છે જ્ઞાનની ઓછ લઈને એણે કંઈક ને બગાડ્યા. ભક્તિ અને જ્ઞાનની ઓછ લઈને કંઈક માણસોએ ધનમાં લોભ હોતા લોકોને અવળું હવળું સમજાવીને કરોડો રૂપિયા ભેગા કર્યા. ભક્તિ અને જ્ઞાનનો મહિમા કહી કહીને કેટલાય આ સમાજમાં એવા ધર્મગુરુઓ ધર્મના વડાઓ થયા છે કે જેણે ખૂબ રસાસ્વાદ કર્યો છે, જિંદગી આખી ખાખા કરી, અને લોકોએ એમને મોટા પુરુષ માની અને આમને ખવાડ્યા કર્યું, રૂપિયા દીધા કર્યા અને પોતાની સ્ત્રી દીકરી સુધા આપ્યા કે એમાં કલ્યાણ થઈ જાય છે એમ. ભગવાન સ્વામિનારાયણ એનો જાહેર વિરોધ કરે છે, એ તો પાપ ને કેવળ ભ્રષ્ટવાળો છે. મારા આશ્રિત જન ચેતે, ત્યાં ખરેખર ભક્તિ નથી ને ત્યાં ખરેખર જ્ઞાન નથી, બેયનો ખાલી દંભ છે. પરમેશ્વરમાં જો ખરેખરી પરાપ્રીતિ હોય તો એને આ ત્રણમાંથી એકીમાં રસ ન રહે, અને ખરેખર એને સાચું આત્મા પરમાત્માનું જ્ઞાન હોય તો પણ એને આ ત્રણમાંથી એકીમાં બંધન ન રહે. આ ત્રણમાં સામું કોઈ ખેહાઈને બંધાઈ ગયેલો હોય અને વળી પોતાની રક્ષા કરવા માટે ભક્તિ અને જ્ઞાનના આડા ઓડા બાંધે અને સમાજની આંખમાં ધોઈ નાખી અને સમાજના બધા જ સુખો પોતે ભોગવતો હોય અને તોય લોકો એને ધર્માચાર્ય ધર્મગુરુને મોટા માનીને બિચારા પૂજતા હોય, ત્યારે આપણને એમ થાય કરી રહી આ ભારતની પ્રજા કેટલી ભોળી ને કેટલી અંધશ્રદ્ધાળુ છે. વાલા ભક્તો સાવધાન, આવાનો સંગ ન કરજો. કૃષ્ણ કૃષ્ણ અવતાર કહીએ રે, તેનું ખંડન કરે જે યુક્તિ એ રે.
કૃષ્ણ કૃષ્ણ અવતાર કહીએ રે, તેનું ખંડન કરે જે યુક્તિ એ રે.
એવા શાસ્ત્રના ન સુણવા કાને રે, હોય નાસ્તિક તે એને માને રે.
એવા શાસ્ત્ર ના ન સુણવા કાને રે, હોય નાસ્તિક તે એને માને રે.
કૃષ્ણ અને કૃષ્ણના અવતારનું જેમાં ખંડન લખ્યું હોય એવા શાસ્ત્ર સાંભળવા નહીં. કૃષ્ણ એટલે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અંતિમ સુપ્રીમ સત્ય ભગવાન શ્રીહરિ, સર્વોપરી ભગવાન, સર્વ આવિર્ભાવનું કારણ. હવે એ ભગવાન સ્વામિનારાયણને, સ્વામિનારાયણનું જ કૃષ્ણ અનાદિ નામ છે, એમને ન માનતો હોય એટલે નાસ્તિક થયો, ભગવાનને ન માનતો. અને એવું જેણે લખ્યું હોય કે ભગવાન જ નથી તો એ શાસ્ત્ર ન માનું. ત્યારે વળી ગણાય શું કે ભગવાન નથી એવું નહીં, ભગવાન તો છે પણ એ સ્વામિનારાયણ નહીં, અનાદિ કૃષ્ણ છે એ ભગવાન નથી, ભગવાન એનાથી કોઈક બીજા છે. એવું લખ્યું હોય કે કૃષ્ણ ભગવાન નથી તો એ ન માન. પછી કે ચાલો ભગવાન છે અને એ પણ તમે કયો છો, એ પરબ્રહ્મ અનાદિ શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ ભગવાન છે, પરંતુ પરમાત્મા ક્યારેય ધરતી ઉપર અવતાર નથી લેતા, એવું લખ્યું હોય એ ન માનો. ભગવાન પૃથ્વી ઉપર પધારે છે, અવતાર લે છે, એ અવતારનું ખંડન છે, ઓલું ભગવાનનું ખંડન છે. અને પછી પાછો એમ કે ચાલો ભગવાન છે, એ તમે કહો છો એ ભગવાન છે સ્વામિનારાયણ કૃષ્ણ,
સારું એ અવતારે લે છે, પરંતુ એ પરમાત્મા જ્યારે અવતાર લે છે ત્યારે એ માયિક ગુણ યુક્ત હોય છે. અવતારે માન્યો, પરંતુ માયિક ગુણે યુક્ત માન્યો. શુદ્ધ સત્વાત્મક ભગવાન કૃષ્ણ છે એમ ઘણા કહે છે, તો કે એ પરમાત્માના અવતારનું અપમાન છે, એ એનું ખંડન જ છે યુક્તિપૂર્વક. ઘણી સારી યુક્તિઓથી આ બધું એને ખંડન કર્યું હોય તો પણ એ ન માનો, એવા શાસ્ત્ર માનવા જ નહીં જેમાં ભગવાનના અવતારોને નિર્ગુણ ન કહ્યા હોય, ભગવાનના અવતારને માનતા ન હોય. તો એના જે શાસ્ત્રો છે એ આપણે નહીં વાંચવા. કેમ જે એ પરમાત્માને ઘણા નથી માનતા, ઘણા ભગવાનને માને છે, તો આપણે જેને ભગવાન કહીએ છીએ એને ભગવાન નથી માનતા, તો ઘણા આપણે જેને ભગવાન કહીએ છીએ ચાલો એને ભગવાન માને છે, પણ ભગવાન અવતાર લે છે એવું નથી માનતા. એ ત્યાંથી કોકને મોકલે છે, પોતે જ કોઈ દી આવતા જ નથી એવું ઘણાય મતમાં છે. તો એવા શાસ્ત્રો આપણે ન માનવા એ વાત ન માનવી. પછી કહે છે કે ભાઈ આ ભગવાન અવતાર લઈને અહીં આવે છે, પણ એ જ્યારે અહીં આવે છે ત્યારે એ પરમાત્મા માયિક થઈ જાય છે, તો એવી વાતે ન માનવી. આમ આ શ્લોકનો અર્થ છે. ઘણા શ્લોકનો અર્થ અને આખો પાછળ ઊંધો કરે છે, પણ સતાનંદ સ્વામી કે ટીકાકારોએ કોઈએ આજના જે માણસો અર્થ કરે છે એવો નહીં કર્યો. ઘણા આજકાલ આનો અર્થ એવો કરે છે કે કૃષ્ણને કૃષ્ણના અવતારનું જે ખંડન કરે, એટલે કે સ્વામિનારાયણ ભગવાનને જે સર્વોપરી કે, અવતારના અવતારી કે, અને અવતાર અવતારીનો ભેદ કે, તો એ યુક્તિએ ખંડન કરે છે, માટે એવાની વાત ન સાંભળવી, એવા શાસ્ત્રો ન સાંભળવા, એવું ક્યાંય છે જ નહીં. અર્થદીપિકામાં નહીં, ભાષ્યમાં નહીં, એની ટીકામાં નહીં. એ તો આજકાલના બધાને જેને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા માન્ય નથી ને, એવા જે સાધુ આચાર્યો પાળાઓ ત્યાગીઓ બ્રહ્મચારીઓ ગ્રહસ્થો, એની આ બધી વાત છે. બાકી જેને સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે ને, એમાંથી જ બધા અવતાર થાય છે ને, એમાં જ લીન થાય છે. પણ સ્વામિનારાયણ કોઈમાં લીન થાય નહીં હે, અને કોઈમાંથી પ્રગટે નહીં. આવી જેને વાત હજળબમ હોય, ગુણાતીતાનંદ સ્વામી જેવી, ગોપાળાનંદ સ્વામી જેવી, વિધાત્રાનંદ સ્વામી જેવી, વૈષ્ણવાનંદ સ્વામી જેવી, જેને દ્રઢ નિષ્ઠા હોય, એ માણસો તો કોઈ આ શ્લોકનો તેવો અર્થ કરે જ નહીં કે જે આજકાલના સર્વોપરી સ્વામિનારાયણનું ખંડન કરનારા આપણા જ જે બધા છે એની વાત છે. આવી કઈ વાત મગજમાં? આ તો શિક્ષાપત્રી છે, આ કઈ વૃત્તિ વિવાહ નથી. હરણાય વાગે ને ઠાકોરજીને લગ્ન થાય, એવા શાસ્ત્ર કારણે ન સાંભળવા કે છે. વળી ઘૃત દૂધ પાણી ગળી પીવું રે, ઝીણા જંતુ જળે ન નાવું રે, મધ્ય માંસ જે ઔષધે ભળે રે, તે ન ખાવું પીવું કોઈ પળે રે. હવે કે છે કે પાણી ને ઘી ને દૂધ ને આ બધું ગાળીને પીવું, બહુ સરસ વાત છે. આજનો યુગ જો કે બદલી ગયો છે, આજ તો તેલ ને અમુક બધું ડબલ ફિલ્ટર આવે છે, આપણા ગળણે એની કરતા વધારે ગંધારા હોય, ગાળો એટલે થોડી ગંધ કરે તેલમાં ઘીમાં. દૂધ તો ડેરીમાંથી પ્રેશ્ચરાઇઝર થઈને આવે, ફાસ્ટ ક્લાસ, આપણી તપેલી એટલી ચોખ્ખી ન હોય. ઘણા કહે છે કે ભગવાનની આજ્ઞા છે એટલે ગાળવું, નો પ્રોબ્લેમ, ગાળો આજ્ઞાના અનુસંધાન માટે, એટલે ભગવાનની સ્મૃતિ રહે એટલે હાથર ગાળો, નો ગાળો તો બાદ જેવું લાગતું નહીં મને. પરંતુ ભગવાનની સ્મૃતિ ખાતર તમારે કરવું હોય ચાલે. ઝીણા જંતુ જળે ન નાવું રે, કે જેમાં ઘણા ઝીણા જીવ જંતુ હોય પાણીમાં, એવા પાણીએ નાવું નહીં. કેમ જે એ જીવ જંતુ મરે અથવા માંદા પડો એવા હેતુથી નિષેધ કરે છે. આ દૂધ ઘી પાણી છે ને, એ જો ગાળ્યા વગેરેનું સીધું તમે વાપરો તો એમાં ઝીણા બેક્ટેરિયા કે જંતુ આવે, પેટમાં જાય, એનાથી રોગ થાય, માંદાપડા તો બધા જાણે છે. તો બહુ સીધી સાદી વાત છે, આમાં કંઈ ઊંડું ઉતરવા જેવું મને લાગતું નથી. અમારા ગુરુ તો છે ને એટલા બધા આજ્ઞા પાળવામાં ચુસ્ત હતા, એટલે દવા ગળાવે અમારી પાસે, દવા પીવાની આપે ને ડોક્ટર, માંદા પડ્યા હતા ને એ દવાની શીશી, એ કે ગાળ નાખો. ગુરુજી આમાં શીશીમાં તો કે નહીં, ભગવાને કીધું છે કઈ ગાળ્યા વગીનું કઈ નો પીવાય, કે ભગવાનની આજ્ઞા જ કે મોટા સંત. અમે ગાળીને દવા દેતા ગરણામાં. એટલે એ આખી ભગવાનના બળની વાત છે, એ ભગવાન ઉપર એની દ્રષ્ટિ છે, સમજાણું. એટલે વાલા ભક્તો, પરમાત્માને માનીને તમે જે કંઈ કરો છો એ ભક્તિ થઈ જાય છે. મદ્ય માંસ જે ઔષધે ભળે રે, તે ન ખાવું પીવું કોઈ પડે રે. હવે આ વાત આવી કે જે દવામાં મદ્ય માંસ ભળેલું હોય, એનો સંસર્ગ હોય, તે દવા ખાવી નહીં ને પીવી નહીં, ના પાડી દીધી. ઠીક છે, આ તો જવા દો કે ભાઈ હા, જેમાં દવામાં મદ્ય માંસ ભળેલું હોય, આલ્કોહોલ હોય, કંઈ માંસ હોય, તો આપણે ન ખાવું પીવું. પરંતુ કહે છે કે અજાણ્યો વૈદ્ય તમને કંઈ ઔષધ આપે, એ તમારે ખાવું પીવું નહીં, કે જેના આચરણથી તમે વાકેફ નથી, તમારો ઓળખીતો નથી, એમ જે વૈદ્ય તમે એનાથી પરિચિત નથી, જે અપરિચિત માણસ છે વૈદ્ય ડૉક્ટર, એ તમને કંઈક દવા બહુ આવે તો તમે ન ખાતા. કે કેમ? તો કે શી ખબર, કે કદાચ તમારી હારે દગો કરે, એ કે આમાં કાંઈ નથી, અને એની દવા વેચાય ને એનાથી તમે હાજા થાવ ને એને પૈસા મળે આપણા, એટલે એ તો આપણે ખવાડી દેતો. માટે અજાણ્યા વૈદ્યની દવા ખાવાની ના પાડીશ, કારણ કે આપણે એના મતલબે એના સ્વાર્થે કદાચ ખવાડી દે આવું. આ ખાવાની ચોખ્ખી ના છે, એટલે ભગવાનના ભક્તએ આવું ઔષધ ન લેવું. આજ તો ઘણું વિજ્ઞાન આગળ છે, આ સિવાયની ઘણી બધી દવાઓ સારી સારી છે જે આપણે પાળવી. શાસ્ત્રમાં લખ્યું હોય કે આવી દવાને આવું બધું ખાવું, તો પણ આપણે ન ખાવું, કારણ કે શાસ્ત્રમાં તો પાછું બધું ખાવાનું પીવાનું લખ્યું છે. આ બધા જે ગ્રંથો છે ને આયુર્વેદના, એમાં ખરું પાછું. તો તમને એમ થાય કે તો એમાં બધે લખ્યું છે ને, તો શિક્ષાપત્રીના ટીકાકારો એમ કહે છે કે એમાં જે લખ્યું છે ને એ આપણને મુમુક્ષુને ઉદ્દેશી નહીં લખ્યું, એ સમાજને ઉદ્દેશી લખ્યું છે, સમાજના લોકો માટે છૂટ છે. પરંતુ મુમુક્ષુ જે છે એને ઉદ્દેશી નહીં, મુમુક્ષુ ન ખવાય, એ આપણને અધિકાર બનાવીને નહીં આજ્ઞાઓ. માટે આપણે તો ભગવાનના ભક્ત છીએ ને, ભગવાનને પામવું છે, માટે દારૂ માંસવાળી દવા એ આપણે ખાવી નહીં. હા, જે વૈદ્યની ડૉક્ટરની આપણને વિશ્વાસપૂર્વક ખાતરી હોય કે આ માણસ મને આવું ખવાડી પીવાડી નહીં દે, તો એની દવા ટ્રીટમેન્ટ આપણે કરો આરામથી, કોઈ વાંધો નહીં. ખ્યાલ આવી ગયો? અને શાસ્ત્રમાં તો ઘણું લખ્યું છે, સમજાણું. ભૂલમાંય વિષ્ટા મૂતર કે દારૂ કે એવું પીવાઈ જાય તો એનો કંઈક મોટો દંડ લખ્યો છે. સાઈ સાઈ રોજ સવારમાં પીવે બાટલી બાટલી શિવાંબુ, હાજા રહેવા મનુષ્યના સ્વાસ્થ્યને માટે, હાજર રહેવા માટે ભગવાને કંઈ પોતાનો પેશાબ નિર્માણ નહીં કર્યો. ઠીક છે, એનાથી માણસને હાજર સાચું જ પીતા હોય તો. પરંતુ આપણા બધા વડવાઓ ઓહો વરો પેશાબ પીધા વગેરે જીવાશે, જોકે આપણને હતી વાત ગમે એવી જ નથી, પણ ઘણા સત્સંગી હોય પીતા હોય છે. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ, ભગવાને અહીંયા જે બધી વસ્તુઓ બનાવી છે ને એના અમુક નિશ્ચિત અર્થ હોય છે, એ પ્રમાણે આપણે જીવીએ તો ભગવાન રાજી થાય, ખોટે રવાડે સડવાની કંઈ જરૂર નહીં. સમાજમાં તો બધું હાલવાનું, લોકો તો કાંઈ નું કાંઈ કરે, તમે સાંભળો તમારું માથું ફાટી જાય, તો શું આપણે એ બધું કરવું? અને હું તો એમ કહું છું, કદાચ એનાથી ફાયદો એને થતો હોય તો ભલે ને એ કરતા. આપણને તો આપણા ભગવાનને ગમે એ રીતે આપણે દવા કરવી, ઓસડ કરવું, અને આપણે તો છેવટે તો કરતા હારતા મહારાજ છે. એટલે ભાઈ જીવાડે તો ઈન, મારે તો ઈન, હાજા રાખે તો ઈન, માંદા પાડે તો ઈ, એટલો તો ભરોસો આપણામાં તો હોવો જ જોઈએ. એ મેં કાલે જ કીધું હતું કે દવાએ મટાડ્યું એમ માનવું નહીં, ડૉક્ટરે જીવાડ્યું એમ માનવું નહીં, તો ભગવાનનું શું કામ છે? એ કંઈ કરતા જ નહીં, બધા આ જ બધા કરે છે, માણસો જ બધું કરે છે. એમ જ્યાં સુધી માનશો ત્યાં સુધી મોક્ષ જ થવાનો નથી, ભગવાન જ બધું કરે છે. એ વાત જેથી દઢ થાય તેથી કલ્યાણ થઈ ગયું એમ સમજો. હવે કે છે કે મળમૂત્ર ત્યાગ કર્યા સારું રે, કર્યું લોકશાસ્ત્રે જ્યાં વારું રે, તે તો જીર્ણ દેવાલય જાણો રે, નદી તળાવ તટ પ્રમાણો રે, વાયુ ખેતર વાટી વૃક્ષ છાંય રે, ફૂલ બાગ બગીચાદી માય રે, ત્યાં મળમૂત્ર ત્યાગન કરીએ રે, થૂકવું નહીં મનમાં ડરીએ. કે હવે આ જે છે મળમૂત્ર ત્યાગ કરવાની જગ્યા, સમાજે અમુક નક્કી કરી છે ને શાસ્ત્રે અમુક નક્કી કરી છે કે ભાઈ આટલી જગ્યાએ તમારે મળમૂત્ર કરવું, ધોરની જેમ ગમે ને ન કરવું. અને સ્થિવનમ એટલે નાક ખંખેરવાની જગ્યા હોય નક્કી છે, ગમે ત્યાં નાક ખંખેરાય નહીં ને થૂકાય નહીં. કારણ કે અમુક છે ને એ સરકાર નિષેધ વસ્તુ છે, જો તમે એ કરો તો સરકારનો દંડ ભરવો પડે તમારે. અને અમુક છે એ શાસ્ત્ર નિષિદ્ધ છે, જો એ તમે કરો તો તમને નરકાદી પ્રાપ્ત થાય. માટે બંને વસ્તુને સમજવી, સમજાણું, અને ત્યાંનો ત્યાગ કરવો. આમાં થોડાક સ્થાનો લખ્યા છે, જીર્ણ દેવાલય, નદી તળાવના તટ, વાયવેલું ખેતર, વૃક્ષની છાયા, ફૂલ બાગ, આ જન સમુદાયના સુખાર્થે છે. તમે તળાવમાં નદીમાં જ્યાં ગમે ત્યાં થૂકો તો બીજા માણસ આવીને નાય તો એ બધું ખરાબ ગણાય, તો દેખીતું છે. દેવાલય હોય એમાં દેવ હોય એનું અપમાન થાય, ત્યાં કાંઈ થૂકાય બુકાય નહીં. મંદિરનો ચોક હોય, ફળી હોય, બગીચો હોય, રસ્તા ઉપર તમે થૂકો એ નહીં સારું, કોક આવતું જાતું માણસ એના માથે પડે, આ છે તે છે. એટલે આ તો આપણે સમજી શકીએ એવી વાત છે. પણ આશ્ચર્યકારી એ છે કે આ જે આજ્ઞાઓ છે તે આપણા હિન્દુસ્તાનની છે, આપણી ભારતીય શાસ્ત્રોમાં છે, પાળે છે અમેરિકાવાળા. કોઈ ત્યાં રસ્તા ઉપર થૂકે નહીં, મળમૂત્ર કરે નહીં, બોલો. ને આપણે તો અહીંયા આહા, ઘણી વખત આપણને એવું લાગે હો આપણી શિક્ષાપત્રી એ પાળે છે એટલે સુખી છે, આપણે પાળીએ તો આપણે એના જેવા સુખી થાય, પણ છે આપણી ને પાળે જીવડાય. અને આ તો સર્વજીવ હિતાવહ છે ને, હા કરતો આપણી હોય પણ જે ખાય એને ફાયદો થાય, એને ગળી લાગે. એમ આ આજ્ઞાઓ દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ દેશમાં, કોઈ પણ ભાષાવાળો, કોઈ પણ માણસ, કોઈ પણ જ્ઞાતિનો પાળે એને શાંતિને સુખ થાય જ. કેમ છે? સર્વજીવ હિતાવશ. આપણે તો મુંબઈમાં સુરતમાં જઈએ તે ઓલા પગથિયા ચડી તે ખૂણા ભરી મૂકી હોય ઠૂકી ઠૂકીને. હા, અમેરિકામાં કોઈના બાપની તાકાત નથી એમ થૂકાઈને. અને આપણા માણસો પાસે કેવા કરે છે ખબર? એ ખૂણામાં સાંઈબાબાને, માતાજીને, ગણપતિ, હનુમાનજીને તકતીઓ મારે, તો એ ઓલા ધ્યાન રાખ્યા વગર જવા દે હનુમાનજી માટે ફર. હનુમાનજી કે ગણપતિ અભિષેક થઈ ગયો મારો કે. હા, ગણપતિ કે હમણાં મારો કોક કરશે. પાછા જોવો તો ખરા, પોતાના મતલબ હારું આ બધા દેવતાઓનો ઉપયોગ કેવો કર્યો. અને માણસ જ્યાં તમે ગણપતિ હનુમાનજી લગાડો છો એટલે નથી થૂકતા એવું કઈ નહીં થયો, કોક બેતો હોય તો. અને ઘણા તા ઉતાવળે હાલ્યા જતા હોય ત્યાં કોણ હનુમાનજી ગણપતિ છે આ ફ્રૂ કરીને વ્યા જાય, બોલો. હવે આ તો ઓલો ખૂણો જ બગડે, પણ હનુમાનજી ગણપતિની તકતીઓ સોટાડો ને એટલે એ દેવતાઓનું અપમાન કરવાનું પાપ લાગે ને એનો ભાવ બગડે. બોલો, આવા ધંધા કરે. એટલે ભગવાન સ્વામિનારાયણે શીખવાડ્યું છે કે અમારા આશ્રિતો છે ને, જ્યાં થૂકવાનું કીધું હોય ત્યાં જ થૂકદાની થૂકવું, જ્યાં શેડા કાઢવાના હોય ત્યાં જ કાઢવા, જ્યાં મલમૂત્ર કરવાનો હોય ત્યાં જ કરવો, આડો ઉડું કરવું જ નહીં. શું કરવા પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહ્યો ને. નદી તળાવમાં ઘણા, બોલો, નાતા નાતા પણ ન કરવાની ક્રિયા કરે. આ બધું પાપ છે અને આ બહુ પાપ ભરાય તાર પ્રલય થાય. હાવ માણા ગજાડા જેવા થઈ ગયા છે, કૂતર્યા જેવા ને બલાડા જેવા, કાંઈ વિવેક જ ન મળે ને, કાંઈ માનવતા કે માણસાય નહીં ને, હાવ પશુતા પહેરી ગઈ છે ઘણી જગ્યાએ. તો માટે સંસ્કાર શીખો અને તમારા પરિવારને શીખવાડો, તમારા બાળકોને સારા ચાલતા બાલમંડળોમાં, બાલિકા મંડળમાં મોકલો, તાકી એ નાનપણમાં જ આ બધા સંસ્કાર શીખી જાય કે આ ન જ થાય એમ. આવું છે ભગતો. હવે કે છે, ચોર માર્ગે ન આવીએ જઈએ રે, જો સદા કુશળ ને ચાહીએ રે. ચોર માર્ગે કરીને આવવું નહીં, જવું નહીં. ચોર માર્ગે કોને કહેવાય ખબર છે? ઇમરજન્સી ડોર ને ચોર માર્ગ કહેવાય. નાની બારી હાંકડું મૂકી હોય, પછી આ છે ને નાની બારી હોય, એ બધું એ ચોર માર્ગે કરીને જવું નહીં, નીકળવું નહીં. બસમાં ઘણા ચડે ને, તે બારણે જગ્યા ન હોય, બારી જ માથું નાખે. અહીંથી કોઈ પોલીસ વાળો લાકડી મળે, ફાટ લે સાલા, ન્યાથી ચડે હેઠો ચાર. એક જણો બારી જ ચડવાઈ ગયો, સમજ્યા? પોલીસ અહીંથી એક દંડી કોને ગયો, ત્યાંથી ઘરવાનું છે, દરવાજો છે. હે, પછી પોલીસ લે કે તમે મને માર્યો ને, એ કઈ તમે નથી માર્યો. કેમ? મારા સ્વામિનારાયણ ભગવાને તમારામાંથી મને દંડો માર્યો છે. કેમ? જે અમે સ્વામિનારાયણની આજ્ઞા લોપી એટલે મને આઈ નહીં ફટકાર્યો. કે પાછો આવો જ્ઞાની. ત્યાંથી પહેવું હોય નહીં, નીકળવું નહીં. પછી આ જે કમ્પાઉન્ડ વાડ હોય ને, યાર્ડની વાડ, એ વાય ઠેકીને જવું આવવું, એ પણ ચોર માર્ગ ગણાય. હા, ભૂપત ભણ્યો હાથ વર નિહાળમાં, પણ એને દરવાજો ક્યાંય ખબર નહીં. વંડી ઠેકીને જાય ને, વંડી ઠેકીને નીકળે. હાથ વર ભણ્યો પણ માન તીજીમ પૂગ્યો. રાણી વિક્ટોરિયાનો ફોટો કાઢીને મૂછું દોરે બેઠ બેઠો, કાંઈ ખબર ન હોય એને. અને વંડી ઠેકીને જાય ને, વંડી ઠેકીને આવે. અને સાહેબ ને કઈ કહેવાય નહીં, પાણા લઈને ઉભો રહે સાહેબ ઘેરે જાય તાર. એટલે સાહેબ સમજે, આપણે શું કામ તોલો તોડવું આપણો. છોકરાને સંસ્કાર આપો કે આમ કરાય ને આમ ન કરાય. હા, એ તો તમારે હોય તો આપો ને. હું બાપાને ન હોય, હવે છોકરાને શું દે સંસ્કાર? બોલો, ઘણા તો બાપા હજી છોકર મચમાંથી નો બારા નીકળ્યા હોય ત્યાં તો એને સાત આઠ છોકરા થાય. બોલો, આમાં કોણ કોને સંસ્કાર દે? બે હરખા હોય બાપ ને દીકરો, બે એની બાઈ એવી હોય. આ બધા ભેગા છે ને તો આપણને એમાં લાગે કે ત્યાં ભાઈ બહેન છે બધા, એક હરખા ટીકળ કરતા બધા બેઠ બેઠા, કઈ ભેદ જ પડે નહીં. આવી કઠણાઈ થઈ છે. માટે વાલા ભક્તો, ચોર માર્ગે કરીને જવું નહીં, ચોર માર્ગે કરીને નીકળવું નહીં. કેમ? જે એમાં ક્યારેક આપણે ગુનેગાર ઠરીએ અને પકડે કોક માણસ અને જેલમાં જવું પડે ને, મફતની મુશ્કેલી આવી જાય. કરી ગયો હોય કોક ને સડી જાય આપણે ખાતે. ધણિયાતી જાયગા હોય રે, પૂછ્યા વિનાનો ઉતરો કોઈ રે. કોઈની ધણિયાતી વસ્તુ હોય, ઘર હોય, મકાન હોય, બગીચો હોય, ખેતર હોય, વાડી હોય, કોઈ છાપરું હોય, એને પૂછ્યા વગર એને ઠેલો મૂકીને ઊભું ન રહેવું. ભાઈ, અહીંયા અમે ઘડીક બેસી આ બાકડે, એ કે હા બેહો તો જ ને ગાળ્યો ખાવાની થાય, પછી એ ખીજાય ને, પછી આપણો મગજ જાય ને, એમાંથી બાંધવાનું થાય ને, કાંઈ નું કાંઈ વાતમાંથી રજમાંથી ગજ થાય ને, નકામાં દુઃખી થાય. સ્વામિનારાયણ ભગવાન બરવાળામાં આવ્યા હતા, તે ભગવાનને જ આ છેલું. બરવાળામાં એક ધર્મશાળામાં આમ તો હતું એવું, થાપ ખાઈ ગયા હતા. એક હતી ધર્મશાળા બીજા નહીં, એનો ભાઈ કે ઉતરો. હવે કે તમારી તો મારી નથી, મારો ભાઈ નહીં, વાંધો નહીં, એમ કરીને ઉતરાયો. ઓકે, મહારાજ ઉતર્યા અને ઓલ્યો આવ્યો ને એવો ખીજાણો ને, મહારાજ કે લે આ તો આપણી લખેલી શિક્ષાપત્રી આપણે જ લોપી અને ગમે એમ અપમાન કર્યું. હા, પછી મહારાજને એમ થયું કે આ ગામ ખરાબ લાગે છે. પછી બરવાળાનું પાણી મહારાજ લીધું, ગાયનું પાણી હરામ. બરવાળાનું મહારાજે પાણી અગ્રાર કરેલું ખબર, તો ઘણાય ગામ એવા છે મહારાજે પાણી લીધેલું, અહીંનું પાણી નહીં પીવાનું. પણ મારો કહેવાનો અર્થ એ કે ગમે ત્યાં ઉતરવું નહીં. એક ઓલી હતી કારની ને ટ્રેક્ટરો મોટરો વેસે એ શું કહેવાય એજન્સી વાળો, અમારે હતું એક હારી હરિભગત ઉભે વાડે, એ મને કે આપણે ગાડી લેવાની છે જોવા જઈ કેવી લેવી એની, એ કીધું આમાં જવાય, વાંધો નહીં વાંધો નહીં, એમાં શું આપણે જોવું છે ને. મેં કીધું પણ તું પૂછ કે ભાઈ અમારે આમાં અંદર જઈને આ બધું જોવું છે, તો કાંઈ આમાં આ બધું જોવાનું જ હોય ને. મેં પૂછ્યા વગર મને ન લઈ જાય, તો આમાં પણ કાંઈ વાંધો જ નહીં. મને કે હાલો હાલો ને, જ્યાં અંદર પગ દીધો ને ત્યાં તો ઓલી કાચની કેબિનમાંથી ઓલો બહાર નીકળીને કે નીકળો બહાર નીકળો. પછી ગાડી બેહીને જે મેં ઓલા લીધો છે હું જાવ જ નહીં પૂછ્યા વગર કોઈ દી કે જાય જોઈ ને કાંઈ નહીં. અમથી અમથી ગાડું જ ખાવી છે ને મફત નહીં. સીંડું પાડીને કોકના ખેતર હોહારા પડી તો સોપડે જ ને. એ મહારાજ જતા હતા સંઘ લઈને, એમાં એક ભગત છે તે સીંડું પાડીને ખેતર હોહરો આવ્યો, એને આ ઓલી બાઈ કામ કરતી હતી ને એણે તો આવી આવી જવા દીધી સમજ્યા. મહારાજ કે આ શું થાય છે. હા, જે મુક્તાનંદ સ્વામી કે પેલી બાઈ પેલા ભગતને શિરપાવ બંધાવે છે. કેમ તો કે ચોર માર્ગે બેઠા સીધે રસ્તે આવ્યા નહીં. ધણિયાતી જગ્યા હોય અમે આપણે જવાય જ નહીં, આટલી મર્યાદા રાખવી. ઘણા જ જોવો ને રસ્તા ઉપર કોકનું કુટર હોય એમાં છોકરું બેહાડે, એ મારા બાપા આભલામ જો ઓલું ને એક કરે દે, આખું કુટર પલાળે પાછું લોવે નહીં વ્યા જાય. હા, ઓલો આવે ને કે છે લે વરસાદ નથી ને ભીનું કેમ બિચારો આમ કે આમ કરે છે. કઠણાય કરી જાય કઠણાય, ગમે એના ગાડીઓ પાર્કિંગ કરી દે. હા, એના બાપાનું પાર્કિંગ હોય ને એમ ગમે એને ગાડી પાર્કિંગ કરી દે, ગમે એને ઊભું રાખીને વ્યા જાય એવું ન હાલે, એને પૂછવું જોઈએ. અથવા થતું હોય ત્યાં કરાય, કોઈને મુશ્કેલી થાય એવું ન કરાય, આ સમાજ વ્યવસ્થા છે. અને બીજા બધા બળીધ્યા સમજે કે ન સમજે, સ્વામિનારાયણના સત્સંગીઓ તો આ બધું સમજવું જોઈએ. કેમ જે એના બાપ સ્વામિનારાયણ પોતે પોતાના હાથે આ બધું લખીને ગયા છે, એટલા બધા એ છે ને ક્લીન હતા, ચોકસાઈવાળા હતા મહારાજ, એણે બધું આ શીખવાડ્યું. એટલે આપણે તો સમજવું જ પડે, હાલે જ નહીં દાંડાય. વળી કહે છે, જ્ઞાન વાર્તા નારી વદન રે, મારા જન ન સુણો કોઈ દન રે, નારી નૃપ નૃપ જન આદે રે, તે શું બોલું નહીં વિવાદે રે. સ્ત્રીના મુખ થકી મારા આશ્રિત હોય જ્ઞાન વાર્તા ન સાંભળવી. આમાં કારણ એટલું જ છે કે કદાચ તે સ્ત્રીની વાર્તા સાંભળતા સાંભળતા એના રૂપ ગુણ વગેરેમાં એને આસક્તિ થાય તો ધર્મ ભ્રષ્ટ થઈ જવે. માટે ભગવાન સાવધાની આપે છે કે તમે સાવધાન રહેજો. નારી નૃપ નૃપ જન આદે રે, તે શું બોલવું નહીં વિવાદે રે, નારી સાથે વિવાદ કરવો નહીં. અથવા તો જે નારીને રાજા સાથે સંબંધ હોય, રાજાના માણસો સાથે સંબંધ હોય, એની હારે ક્યારેય વિવાદ કરીને બોલવું નહીં, કારણ કે મુશ્કેલી થઈ જાય, તકલીફ કરી મૂકે ક્યારેક, એમાં હેરાનગતિ ઘણા થયેલી છે. ગુરુ વળી જે મોટા મનુષ્ય રે, લોકે માન્યા એવા જે પુરુષ રે, શસ્ત્રધારી વળી વિદ્યાવાન રે, તેનું કરવું નહીં અપમાન રે. આટલાનું અપમાન ન કરવું, ગુરુનું અપમાન ન કરવું. જ્ઞાનદાતા જે ગુરુ અથવા તો ગુરુની ગણતરીમાં આવતા એવા જે પિતા સસરા કાકા આ બધા ગુરુ ગણાય, વડીલો બધા, એનું અપમાન કરવું નહીં. અને આ જગતમાં જે મોટો માણસ કહેવાતો હોય એનું અપમાન ન કરો, જે આમ મોટો ગણાય. લોકે માન્યા એવા જે પુરુષ છે, લોકમાં જેની યશ આબરૂ ઘણી હોય, એવા પુરુષનું અપમાન ન કરવું, શસ્ત્રધારીનું ન કરવું. રિવોલ્વર લઈને ઊભો હોય અને આપણે ટે ટે કરી તેને તમે જરાક દબાવવાનું જ રહે, આપણે આખા આપણા બાપના ગાંઠ ના જાય, તો વયો જાય, પછી મોય જેલમાં જાય 20 વર્ષ, પણ હવે આપણે ઠામુકા જઈએ ને એટલે ત્યાં સમજવું. મહારાજ કહે છે, વિદ્યાવાન પંડિત માણસ હોય, સમજવું હોય, ડાયો હોય, સમજવું, એનું અપમાન ન કરવું. કેમ છે? આનું અપમાન કરવાથી જીવનમાં દુઃખ આવે છે. માટે ભગવાનના ભક્તએ સમજવું, એનો તો આદર કરવો. મીઠા વેણે આવો બેસો, કેમ છો, એમ સમજવું. એમ નહીં સમજવાનું કે ભાઈ હવે બધું બ્રહ્મ જ છે ને, એમ કોણ મોટો ને કોણ નાનો, ભાઈ એ જ્ઞાન મનમાં રાખ. સમજ્યા? અહીંયા પછી એક દંડો પડશે ને તે બધું વાઘ છે, ત્યાં બ્રહ્મપણું નહીં રહે. કેમ પીડા થાય? એમ તો બોલો, એક બાવો હતો જે મોટી મોટી વાતો કરે, એક સત્સંગીને ઘીરે એવો. સમજ્યા? મારે જમવું છે, બેન જમાડશો? તો હારું, સાધુ બાવો જઈને જમાડ્યો, ઉપર ઉતારો આપ્યો. પછી હવે તમે સ્નાન બાન કરી લો, હવે જાગી ગયો ને, તમને જમાડી. તો કે જ્ઞાન ગંગા મેં સ્નાન કર લીયા હે મૈયા. બોલો, જ્ઞાન ગંગા નાઈ લીધું? નાયો નહીં. પછી આ હતા સત્સંગી, અને એમ થયું કે આને બાવાને વિતાડવીશ. પછી જમાડ્યો, સમજ્યા, ભજીયા ને દૂધ પાક ને એમ. અને પછી ત્યાં ઉપર ઉતારો આપ્યો ને, બહારથી તાળું મારી દીધું. એવો ચરીશો થયો, એવો ચરીશો થયો, ખોલે જ નહીં. અરે ખોલો, તરસ લાગીએ છે, ખોલે જ નહીં. બહુ વરાળા પડ્યા. પછી ધીમે રહી કે જ્ઞાન ગંગા મેં છે પાણી પી લો. બહુ તરસ્યા થયા હતો. બોલો, આવા ખોટા જ્ઞાનના ભક્તિના દાંડિયા રાખીને જે મર્યાદાઓ છે એનો લોપ કરવો અને હોશિયારી કરવી, એ તો ખોટો દંભ છે અને લોકોને છેતરવાની વાતો છે. બાકી એ બધી આળા છે કાં આશક્તિ છે કાં કોઈક પ્રકારનું અજ્ઞાન છે, એમાંથી સુખ ક્યારેય થાય જ નહીં. માટે ભગવાનના ભક્તએ આ બધી વાત જાણવી, આપણામાં એવા કોઈ દૂષણો ના આવે એની સાવધાની રાખવી. સહજાનંદ સ્વામી મહારાજની.